વિષ્ણુ સહસ્રનામ નામના સત્સંગમાં આજે આપણે ચોથા શ્લોકને જોઈશું. ચોથા શ્લોકમાં 25-36 સુધીના નામો છે. એમાં ચોથો શ્લોક છે, સર્વઃ સર્વઃ શિવસ્થાણુર્ભૂતાદિ નિધિર અવ્યયઃ સંભવો ભાવનો ભરતા પ્રભવઃ પ્રભુઃ ઈશ્વરઃ. અહીંયા એક જ શ્લોકમાં 12 નામ આપ્યા છે. 12 નામ આવે છે. ભીષ્મ પિતામહ આ ચોથા શ્લોકની અંદર સૌ પ્રથમ આરંભ કરતા કહે છે સર્વઃ, સર્વનો જેમાં સમાવેશ થાય છે તે. પરમાત્મા સર્વની અંદર રહેલા છે. જેણે જેણે આપણા જય મહારાજની સ્તુતિ કરતા લક્ષ્મણદાસજીએ કહ્યું, પૂર્ણ બ્રહ્મ ચરાચર વ્યાપક, જે સર્વવ્યાપક છે, સર્વત્ર છે, જળ ચેતનની અંદર. અને એ જળચેતનનો સર્વ આધાર એકમાત્ર પરમાત્મા છે. દરેકમાં પરમાત્માનો જ વાસ છે. કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં ઈશ્વર ન હોય. અને સર્વત્ર ભલે જુદા જુદા નામથી, જુદા જુદા પ્રકારથી ઓળખાતો હોય, જુદી જુદી ઉપાસનાના નામે, પરંતુ સકળ જળ ચેતન ચરાચરમાં એકમાત્ર પરમાત્મા જ વ્યાપ્ત છે. પથ્થરને ચીરીએ તો એની અંદરથી પણ ચીસ પડતી, અવાજ પડતો હોય છે. તે પથ્થરની અંદર પણ એ પરમાત્માની ચેતના રહેલી છે. અહીં જે કંઈ બતાવવામાં આવે છે અલગતા, એ દ્રષ્ટિ અને ભૂમિકાની ભિન્નતાને કારણે છે. દ્રષ્ટિથી જુદો દેખાય પણ હોય એકનો એક. અને એની સ્થિતિ હોય, એ સ્થિતિમાં પણ જુદો દેખાય, છતાં પણ છે એક જ. જેમ કે આપણે ભગવાને ગીતાના ઉપદેશમાં કહ્યું કે સૂર્ય સર્વત્ર પ્રકાશે છે, યથા પ્રકાશતી એકઃ કૃષ્ણમ લોકમ ઇમમ રવિઃ. સમસ્ત જગતની અંદર એક જ માત્ર સૂર્ય પ્રકાશે છે. એ એક જ સૂર્ય દરેક સ્થળને પ્રકાશ આપતો હોવા છતાંય જુદે જુદે સ્થળે એની ગરમીનું પ્રમાણ વધતું ઓછું જુદું જુદું હોય છે. અને એનું પ્રતિબિંબ પણ જેવી વસ્તુ, જેવો પદાર્થ, જેવો આકાર, એવું પ્રતિબિંબ પડવાનું. તો આમ પ્રતિબિંબ પણ ફરતું રહે અને ગરમ ઠંડો પણ વધતો ઓછો રહે છે. સર્વત્ર એક જ હોવા છતાંય આવું કેવી રીતે? તો એની અંદર દ્રષ્ટિનો ભેદ હોય છે અને પરિસ્થિતિનો, અવસ્થાનો ભેદ હોય છે. આ બંને બાબતને કારણે એમાં ભેદ દેખાય છે. સર્વને પામવા માટે સર્વના અંતઃકરણમાં પ્રવેશ કરવો જોઈએ. જે સર્વમાં છે, સમોહમ સર્વભૂતેષુ કહી દીધું, હું પ્રાણી માત્રમાં, દરેક જીવજંતુમાં હું એક જ સમાન સ્વરૂપે છું, આમ ગીતામાં ભગવાને કહ્યું. તો એ સર્વને પામવા માટે દરેકમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરવો જોઈએ. હૃદયશે સર્વભૂતાનામ અર્જુનમ તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. આ માયાનું યંત્ર છે અને સર્વ એની પર ચડેલા છે, એને ફેરવનાર પણ હું જ છું, એમ કહ્યું ભગવાને. તો પોતાની ભિન્નતાનો પડદો દૂર કરવાથી જ આ શક્ય બને છે. સૂર્ય એક જ છે, ગરમ ઠંડો જુદે જુદે લાગે છે, એક જ સૂર્યના પ્રતિબિંબ છે, છતાંય જુદા જુદા સ્વરૂપમાં દેખાય છે. નાના મોટા પાત્રની અંદર પ્રતિબિંબ પણ નાનું મોટું હશે. એ પાણીનો જેવો રંગ ગંધવાળો સારું ખોટું પાણી હશે, તો પ્રતિબિંબ પણ એ પ્રમાણે સારું ખોટું નાનું મોટું ગંદુ સ્વચ્છ અને સુગંધીવાળું દુર્ગંધીવાળું લાગશે. એટલે એની અંદર કઈ ભૂમિકામાં કઈ સ્થિતિમાં છે તે અને જોનારો એને કઈ રીતે જુએ છે એ ઉપરથી એને ઈશ્વરની સર્વવ્યાપકતાનું દર્શન થાય છે. તો પોતાનાથી ભિન્ન જે દેખાય છે પણ છે, અંદર વાસણમાં પાણી ગંદુ છે પણ પ્રતિબિંબ પડે છે, તો એ પરમાત્મા સૂર્ય તો એક જ છે, પણ પાણીના ગંદાપણાને કારણે પ્રતિબિંબ ગંદાની પ્રતીતિ થાય છે. કોઈ પાત્ર નાનું છે, વાસણ નાનું છે, તેમાં સૂર્યનું પ્રતિબિંબ નાનું પડે, અને કોઈ મોટું વાસણ હોય ને એની અંદર પાણી ભરેલું તો સૂર્યનું પ્રતિબિંબ મોટું વિશાળ પડે. તો આ છે એની અવસ્થા ભૂમિકા. એટલે એનાથી ઈશ્વર નાનો મોટો કે જડચેત એવું નથી, પણ ઈશ્વર સર્વત્રમાં સર્વત્ર છે જ. એમાં જો આપણે દ્રષ્ટિ દૂર કરી નાખીએ, ભિન્ન દ્રષ્ટિ જુદાપણાની, તો અવશ્ય એની વાસ્તવિકતાનું દર્શન થઈ જશે. આપણે આગળના શ્લોકમાં જોયું કે સહસ્ર પુરુષ આ સમસ્ત વિશ્વમાં યજ્ઞ દ્વારા પ્રગટ થયા છે, અને એમને પામવા વ્યક્તિએ પણ પોતાનું સર્વસ્વ હોમી દેવું જોઈએ, પોતાનું જીવન હોમી દે, પોતાનું સર્વસ્વ એમાં સમર્પિત અર્પણ કરી દે. તો આમ વ્યક્તિ સમર્પિત થઈ જાય, એ પોતે હું જુદો છું એ ભાવ ન રહે, અને જ્યારે એ વ્યાપક પરમાત્માની સાથેનું તાદાત્મ્ય થાય, એનો સર્વાત્મ ભાવ એમાં જાગે, અથવા તો એ પોતાની જાતને એની અંદર પૂરેપૂરો સમર્પિત થઈ પૂર્ણ હોમાઈ ગયેલો હોય, તો એના દ્વારા જ આ સર્વ વિશ્વના નિવાસીઓનો પરિચય થઈ જાય. અને ઉપનિષદો પણ કહે છે, એકને ઓળખ્યાથી બધું જ ઓળખાઈ જાય. પરમાત્મા સર્વજ્ઞ છે, એ સર્વશક્તિમાન છે અને સર્વવ્યાપી છે, અને એટલા માટે જ એમને સર્વહ કયા ચોથા શ્લોકમાં પ્રથમ નામ છે. તો પરમાત્માની કૃપા દ્વારા એ પદનો અનુભવ થાય. હરિગુરુ સંત કૃપા થકી પૂર્ણ પદ પરિછાય, એ પૂર્ણ આત્માનું પદ એની કૃપા હોય, ગુરુ મહારાજની કૃપા હોય, ત્યારે જ એની અંદર અનુભવ થાય, એમાં પ્રવેશ થઈ શકે છે. એ જે કઈ ઉપાસના કરીએ છીએ, એ સાધના કરી છે, એના દ્વારા જે કઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેટલું સમજાય છે એનો મતલબ, એને શાસ્ત્રમાં બે રીતે ઓળખાવ્યા છે. બે રીતે જોઈએ આપણે. એક શબ્દ જ જ્ઞાન, એ ગુરુથી પ્રાપ્ત થયેલો ઉપદેશ, જેને કયું શબ્દ ઉઠે શબ્દ બેસે, ગુરુનો શબ્દ સાધ્યો નહીં મૂર્ખે કામ કાચું કર્યું, એટલે શબ્દનો આપણે પરિચય કરીએ છીએ. શબ્દનો અર્થ થાય છે ગુરુ મહારાજે જે કોઈ આજ્ઞા આપી હોય, જે કોઈ ઉપદેશ આપ્યો હોય, જે કંઈ વાંચ્યું હોય, અને એમાંથી ઉત્પન્ન થયેલું જ્ઞાન, એને શબ્દ જ જ્ઞાન કહેવાય છે. એ શાસ્ત્ર વાંચનથી, શાસ્ત્ર વચનથી અને ગુરુના વચનથી એ પ્રાપ્ત થાય છે. બીજું છે શાસ્ત્રને જ્ઞાન પ્રાપ્ત કરવાનું બીજું સાધન છે પ્રાતિભ જ્ઞાન. પ્રાતિભ જ્ઞાન શબ્દ અઘરો છે, કદાચ પહેલવેલો સાંભળ્યો છે, પણ અનુભવ દરેકને છે, પણ અર્થ સમજાતો નથી. પ્રાતિભ જ્ઞાન એટલે જે કોઈ વ્યક્તિ સાધક ઉપાસક છે, જેની સાધના કરતો, એના અંતઃકરણમાં આપોઆપ એ જ્ઞાન પ્રગટ થાય છે, અંદરથી જ ઉદ્ભવે. જેમ કે આપણે આપણા ઘરમાં રહીએ છીએ, ઘરને સાચવવાનું કેવી રીતે એ કોઈ શીખવાડવા આવતું નથી. આપણને આપણામાંથી જ પ્રેરણા થાય કે આ કાર્ય આમ કરવું, આ વસ્તુ અહીં ગોઠવવી, આ બારી બારણા બંધ કરવાના છે, આ વસ્તુ અહીંયા પડી રહી છે ને ઠેકાણે મૂકવાની છે, આ કિંમતી છે ને તિજોરીમાં મૂકવાનું છે. આમ જે પોતાની જાતે જ પોતાનો અનુભવ થાય કે મારે આ કરવાનું છે, એ જ્ઞાન થાય આપોઆપ પોતાનો, તો એવા સાધનના પ્રકારને પ્રાતિભસ જ્ઞાન કહેવામાં આવે છે. ભૂખ લાગે છે કે તરસ લાગે છે માટે પાણી પીવાની જે ઈચ્છા થઈ, જે સમજણ આવી, એનું નામ પ્રાતિભ જ્ઞાન. એ જ રીતે સાધન પથની અંદર પણ ઈશ્વરની અનુભૂતિ આપણા પોતાના ચિંતનથી, આપણા પોતાના મનમાં જે અર્થ સમજાય એ પ્રમાણે ઉદ્ભવે, એનું નામ પ્રાતિભ જ્ઞાન કહ્યું. પોતાની બુદ્ધિ પ્રતિભાથી, જે સાહજિકતાથી અંતસ્ફુરણા થાય, એનું પ્રાતિભ જ્ઞાન છે. તો સાધકના અંતરમાંથી આ રીતે આપોઆપ અંતસ્ફુરણા થાય છે. એ કોઈના ઉપદેશથી પ્રાપ્ત થતું નથી કે કોઈ બીજાના કહ્યાથી કે વાંચવાથી પ્રગટ થતું નથી. એ છે પ્રત્યક્ષ જ્ઞાન. પોતાની જે કક્ષા છે, પોતાના મનની જેટલી ઊંચાઈ છે વિચારવાની અને સમજવાની શક્તિ, એ પ્રમાણેની સમજણ એના મનમાં, એના મગજમાં પ્રગટ થાય છે આપોઆપ. આ છે પ્રાતિભ જ્ઞાન. એ પ્રત્યક્ષ છે અને એ પણ પરમાત્માએ એ પ્રકારની બુદ્ધિ આપી હોય, સમજ આપી હોય, તો જ એ પ્રાપ્ત થાય છે. પરીક્ષામાં બધા જ વિદ્યાર્થીઓ પ્રથમ કે સુવર્ણપદક પ્રાપ્ત કરી શકતા નથી. કોઈક એક જ બે પાંચ હશે. એનું કારણ કે પરમાત્માની કૃપા જેની ઉપર છે અને જેને મનની બુદ્ધિની વિચક્ષણતા આપી છે પરમાત્માએ, એ પ્રાપ્ત કરી શકે, એટલે એને કહેવાય પરમાત્માની કૃપા. ઘણા માણસોને બે પાંચ વાર સમજાવવું પડે ને કહેવું પડે ત્યારે એક વાર કરે, અને કેટલાકને એક વાર કહ્યું હોય અને કરી દે, પણ કેટલાક એવા હોય કહ્યું ન હોય છતાં પણ કરી નાખ્યું હોય. આ છે પ્રાતિભ જ્ઞાન, એની પોતાની આંતરસૂઝથી. તો આ સર્વ પરમાત્માની વ્યાપકતા છે અને એ પ્રકારના જ્ઞાનને તારક જ્ઞાન કહે છે. જય મહારાજ.